नमो अरिहंता नमो सिद्धानं नमो आयरियानं नमो उवजायानं नमो लोये सर्वसामु मंगलं भगवान वीरो मंगलं गौतमो हरि मंगलं कुंदकुंदार्यो जैन धर्मोऽस्तु मोक्षमार्गस्य नेतारं वेतारं कर्मभूगृहा ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलभे
मोक्षमार्गस्य नेतारं कोने आपणे वंदन करीए छे કે જે મોક્ષ માર્ગના નેતા છે. પછી વેતારમ કર્મ ભૂભૃતમ એટલે કે કર્મરૂપી પર્વતોના ટુકડા કરનાર છે, વેતાર ટુકડા કરનાર છે. જ્ઞાતારમ વિશ્વ તત્વના, જે વિશ્વના બધા તત્વોને જાણે છે. વંદે તદગુણ લબ્ધે, આપણે એમના ગુણોની પ્રાપ્તિ મને થાય એના માટે થઈને આપણે એમને નમસ્કાર કરીએ છીએ. આ જે તત્વાર્થ સૂત્ર જે ગ્રંથાધિરાજ છે, એ તત્વાર્થ સૂત્ર ગ્રંથનું પ્રયોજન શું બોલો? આપણે વાંચવાનું પ્રયોજન શું? આપણે આ ગ્રંથ વાંચીને આપણું પ્રયોજન શું? હમણાં જ કીધું ને કે વંદે તદગુણ લબ્ધે, જેવા એમના ભગવાનના ગુણો છે એવી મને પણ પ્રાપ્તિ થાય એના માટે થઈને આ ગ્રંથ રચવામાં આવ્યો છે. જો આ ગ્રંથમાં સાત તત્વોના માધ્યમથી જીવને પોતાનું સ્વરૂપ સમજાવીને એને મોક્ષની પ્રાપ્તિ થાય એવું એમના પ્રયોજન છે. આ ગ્રંથ આગમની પદ્ધતિથી રચાયેલો છે. આગમની પદ્ધતિ એટલે શું? કે જેમાં પદાર્થનું, વસ્તુનું સ્વરૂપ કેવું છે એ વસ્તુનું સ્વરૂપ બતાવીને આપણું પ્રયોજન સિદ્ધ કરે છે. અને એક અધ્યાત્મની પદ્ધતિ હોય છે. અધ્યાત્મની પદ્ધતિ એટલે એમાંથી જે સાર છે, વસ્તુના સ્વરૂપમાંથી જે સાર હોય એ સાર પર જ ખાલી ફોકસ કરીને આપણને આપણું સ્વરૂપ પ્રગટ કરાવે છે. તો આ ગ્રંથ આગમની પદ્ધતિથી છે. આગમની પદ્ધતિ એટલે કે વિશ્વમાં કેવી વ્યવસ્થા છે, એમાં કયા કયા પદાર્થો છે, એના ભેદ પ્રભેદ શું છે, એની કેવી, એના કેવા ગુણો છે, એની કેવી અવસ્થાઓ બની રહી છે, બધું ડિટેલમાં વર્ણન કરે છે. જો આપણે આ ગ્રંથમાં ત્રણ અધિકાર આપણા પૂરા થયા છે અને એક ત્રીજા અધિકારની છેલ્લી સમરી જે છે બે પેજની આપણી બાકી છે, અને હવે ચોથા અધ્યાયમાં આપણે પદાર્પણ કરશું. જો ચોથા અધ્યાયમાં પદાર્પણ કરીએ એની પહેલા અત્યાર સુધી આપણે શું સ્વાધ્યાય કર્યો એ જરા જાણવું જોઈએ ને, અને એને જાણીને આપણું શું પ્રયોજન હતું, જે અધિકારોનો આપણે સ્વાધ્યાય કર્યો એનું શું પ્રયોજન હતું એ આપણે થોડું વાંચીએ. એટલે જો કાળો પેજ નંબર 270, જે ચોથા અધ્યાયનું શરૂઆતનું પહેલું પેજ છે, 271, ભૈયા ચોથા અધ્યાય કા પહેલા પેજ નીકાળ્યું, નીચે 271. હા, જો આ ભૂમિકા છે ને, ભૂમિકા આપણે વાંચીએ છીએ એટલે અત્યાર સુધીના અધ્યાયમાં શું શું આવ્યું એ આમાં આપણને ખ્યાલમાં આવી જશે. જો આ શાસ્ત્રના પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા તે મોક્ષ માર્ગ છે એમ જણાવ્યું. મોક્ષ માર્ગ શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા. ફરીથી આપણે શું પ્રયોજન છે? કે મોક્ષની પ્રાપ્તિ આપણું પ્રયોજન છે, સુખની પ્રાપ્તિ તે આપણું પ્રયોજન છે. અને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતના થાય? કે મોક્ષ માર્ગ ઉપર ચાલીને. અને મોક્ષ માર્ગ શું છે? એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા. જો જેવી રીતના અન્ય અધ્યાત્મ પદ્ધતિના ગ્રંથ હોય તો એમાં તો એક જ સ્ટેપમાં આન્સર કહી દેવામાં આવે. જેવી રીતના કે એમ કહેવાય ને કે શુદ્ધો ઉપયોગ રૂપ મુનિદશા છે. મુનિદશા કેવી છે? મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી મુનિ દશા કેવી છે કે શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ દશા, એટલે જે શુદ્ધ ઉપયોગમાં છે એવા જીવો મુનિ થઈ શકે. અહીંયા છે ને મલ્ટિપલ સ્ટેપ્સમાં આપણને આન્સર કહેશે, કેમ કે આગમ પદ્ધતિ છે. એટલે આનો આનું કારણ શું કે આ આનું કારણ શું, આ આનું કારણ શું, આ એમ કરીને આપણે એક વિચક્ષણ બુદ્ધિએ આખું વસ્તુ સ્વરૂપ આપણે સમજવું પડશે. ખ્યાલ આવે છે? કેમ કે જો આપણે વાત તો કરશું જંબુદ્વીપના ભેદ પ્રભેદ, જંબુદ્વીપમાં આ પર્વત છે ને આ નદી છે ને આ, અને જો આપણને આખું પિક્ચર ખ્યાલમાં ના આવે તો પછી કોન્ટેક્સ્ટ ભૂલાઈ જાય કે ભાઈ આ બધું શું કામ વાંચ્યું. ખ્યાલ આવે છે? એટલે ઓવરઓલ કોન્ટેક્સ્ટ બહુ જરૂરી છે, અને એના માટે આપણે આ આ ભૂમિકા વાંચીએ છીએ. એટલે જ્યારે પછી ડિટેલમાં જઈએ તો ઓલું આપણને યાદ હોય. ખ્યાલ આવે ને? જો ફરીથી આપણું પ્રયોજન છે મોક્ષ પ્રાપ્ત કરવું, એટલે કે સુખી થવું. એ કેવી રીતના મળે? કે મોક્ષ માર્ગ ઉપર ચાલવાથી. હવે મોક્ષ માર્ગ શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા, બરાબર. હવે આગળ વાંચજો, એ મોક્ષ માર્ગ છે. ત્યાર પછી બીજા સૂત્રમાં સમ્યક દર્શનનું લક્ષણ તત્વાર્થ શ્રદ્ધાન છે એમ કહ્યું. તો સમ્યક દર્શન કેવી રીતના પ્રાપ્ત થાય? તત્વાર્થ શ્રદ્ધાન. હવે તત્વાર્થ શ્રદ્ધાન શું છે? હજી એનો એક સ્ટેપ નીચે આવશે. જો પછી જે તત્વાર્થ શ્રદ્ધાન એમ કહ્યું, પછી જે તત્વોના યથાર્થ, પછી જે તત્વોના યથાર્થ શ્રદ્ધાનથી સમ્યક દર્શન થાય છે તેના નામ આપી સાત તત્વો છે એમ ચોથા સૂત્રમાં જણાવ્યું. ખ્યાલ આવે? તો તત્વાર્થ શ્રદ્ધાન કેવી રીતના થશે? કે સાત તત્વોના નિર્ણયથી તત્વાર્થ શ્રદ્ધાન. હવે સાત તત્વો કયા કયા છે? તો જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવત, નિર્જરા અને મોક્ષ. તો જીવ તત્વ શું છે? હવે એનું વર્ણન ચાર અધ્યાયના માધ્યમથી કરશે. ખ્યાલ આવે? અજીવ તત્વ શું છે? તો પાંચમા અધ્યાયમાં અજીવ તત્વનું વર્ણન આવશે. એવી રીતના આખા ગ્રંથમાં વર્ણન તો એકદમ વિસ્તારથી આવે છે, પણ એ વિસ્તારનું મૂળ પ્રયોજન આપણે ઉપર જતા જઈએ તો સાતેય તત્વનું પ્રયોજન શું હતું? કે તત્વાર્થ શ્રદ્ધા. તત્વાર્થ શ્રદ્ધાનું પ્રયોજન શું હતું? કે સમ્યક દર્શન. સમ્યક દર્શન શું છે? કે મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગનું પ્રયોજન શું છે? કે મોક્ષ પ્રાપ્ત કરવું અને સુખી. ખ્યાલ આવે છે? કે જો નીચે વાંચે, તે તત્વાર્થના યથાર્થ શ્રદ્ધાંતિ સમ્યક દર્શન ના થાય છે તેના નામ આપીને સાત તત્વો છે એમ ચોથા સૂત્રમાં જણાવ્યું. તે સાત તત્વોમાંથી પ્રથમ જીવ તત્વ છે. તે જીવનું સ્વરૂપ સમજાવવા માટે બીજા અધ્યાયમાં જીવના ભાવો, જીવના લક્ષણ, ઇન્દ્રિય, જન્મ, શરીર વગેરે સાથેનો સંસારી જીવનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવા પ્રકારનો છે તે બતાવ્યું. જો પહેલા અધ્યાયમાં તો આખી ભૂમિકા બાંધી, અને ભૂમિકા બાંધ્યા પછી જીવનું સ્વરૂપ શરૂ પણ કર્યું કે પહેલા અધ્યાયમાં જીવને કેવા પ્રકારના જ્ઞાન હોય છે, દર્શન આદિ બધું જે વર્ણન જે પદાર્થનું વર્ણન એ બધું ત્યાં શરૂ કર્યું. પછી બીજા અધ્યાયમાં શેની વાત કરી? કે જીવના અસાધારણ ભાવો કયા છે, જીવનું લક્ષણ શું છે, એના ઇન્દ્રિયને કારણે જીવના કેટલા ભેદ પ્રભેદ થાય છે, જન્મને કારણે કેટલા ભેદ પ્રભેદ થાય છે. આપણે જોયું હતું ને ઇન્દ્રિયથી જીવ પાંચ પ્રકારની જાતિનો છે, પછી જન્મ પ્રમાણે ત્રણ પ્રકારનો છે, ગર્ભજ, પછી અંડજ અને ગર્ભજ, સમૂર્જન અને ઉપભાગ. તો જન્મથી ત્રણ પ્રકારનો છે. પછી શરીરથી કેટલા પ્રકારનો છે? કે પાંચ પ્રકારના શરીર હોય છે, ઔદારિક, વૈકરી, દાહારક, તેજસ અને કારમા. તો આ રીતે જીવના ભેદ પ્રભેદો જુદા જુદા એંગલથી કરવા, એને કહેવાય મારણાસ્થાન, અથવા એને કહેવાય પ્રરૂપણાઓ. 20 પ્રકારની પ્રરૂપણાઓ કરનારના રૂપમાં આવે છે. કે જો જીવ આ આ પ્રકારે જોવામાં આવે છે, વિશ્વમાં આવા આવા જીવ જોવામાં આવે છે. જેવી રીતના આ વિશ્વમાં જીવો અલગ અલગ બિઝનેસ કરતા હોય, કોઈ એન્જિનિયરિંગમાં હોય તો કોઈ સમજો ગિયર્સ આદિ બનાવે છે, અથવા કોઈ ડોક્ટર હોય તો ડોક્ટરનું હોસ્પિટલ ચલાવતા હોય આદિ, કોઈ લોયર હોય તો વકીલ આદિ કરે, એવી રીતના કોઈ વિદ્વાન છે તો શું કરે છે કે શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કરે છે અને લોકોને સમજાવે છે. હવે આ બધા ઓપ્શન્સમાંથી સુખી થવાનો રસ્તો શું? તો જે વિદ્વાન છે એ શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે તો એનાથી એને વસ્તુ સ્વરૂપ સમજાય, પોતાના આત્માનું કલ્યાણ થવાના ચાન્સીસ વધારે છે. હવે જે બહારમાં જ વકીલ આદિ કરે ગુરુદેશી તો કહેતા ને હંમેશા કે આ બધું તમારું અજ્ઞાન છે, કુજ્ઞાન છે. કહેવાનો મતલબ શું છે કે પહેલા તો આ વિશ્વમાં આટલા બધા જુદા જુદા જાતના પ્રકારના ઓપ્શન્સ છે એવું પણ ક્યાંક વર્ણન આવવું જોઈએ. પછી તો તમે જે અધ્યાત્મનો ગ્રંથ હોય એમાં પિકઅપ કરીને કહો કે આ બધાને ગૌણ કરો અને બસ આના ઉપર તમે ફોકસ કરો. તો આ જે ડિટેલનું વર્ણન છે એ આવા આગમ ગ્રંથોમાં આવે છે. ખ્યાલ આવે છે કે? તો જો પહેલા અધ્યાયમાં અને બીજા અધ્યાયમાં જીવનું કેવું વર્ણન આવ્યું એ આપણે વાંચ્યું. હવે આગળ વાંચીએ જો ત્રીજા અધ્યાયમાં. ત્રીજા અધ્યાયમાં ચાર પ્રકારના સંસારી જીવોમાંથી નારકી જીવોનું વર્ણન બતાવ્યું. નારકી જીવોનું વર્ણન આવ્યું, જીવોના રહેવાના સ્થાન જણાવ્યા અને તેમાંથી મનુષ્યોને અને બીજા જીવોને રહેવાના ક્ષેત્રો કયા છે તે જણાવ્યું. તેમજ મનુષ્ય અને તિર્યંશના આયુષ્ય વગેરે સંબંધની કેટલીક બાબતો વર્ણન. જો ત્રીજા અધ્યાયમાં 1-6 સૂત્રમાં જે નીચે નરક છે, નરક ભૂમિઓ, નરક પૃથ્વીઓ છે એનું વર્ણન આવ્યું. આપણે જોયું કે નીચે 7 નરક પૃથ્વી છે. એમાં જે નરક ગતિના જીવો કે જેમને નરક આયુનો ઉદય છે અને નરક ગતિ નામ કર્મનો ઉદય છે એવા જીવો ત્યાં નીચે રહે છે. ત્યાં વ્યવસ્થા શું છે કે પૃથ્વીની અંદર જ વચમાં એક પોલી જગ્યા છે જેને બિલ કહેવાય છે. એ બિલની અંદર એ જીવ ઉત્પન્ન થાય છે. હમણાં આપણે એક પ્રયોગ શરૂ કર્યો છે જે ગુરુદેવશ્રીના પ્રવચન ઓનલાઈન સાંભળીને એના ઉપર વિદ્વાનો પણ વર્ણન કરે. જે આપણે અખિલ વિશ્વની આદિ જે ઓનલાઈન પાઠશાળા કરીએ છીએ તેમાં એવરી ટ્યુઝડે 9-10 9-10 પહેલા 1 કલાક પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલશે અને એના ઉપર કોઈ પણ એક વિદ્વાન એનું જે ગુરુદેવનું શું વર્ણન આવ્યું એમનો શું ભાવ હતો એનું વર્ણન કરશે. તો મારે નેક્સ્ટ ટ્યુઝડે મારો ક્લાસ છે જેમાં મારે નરક ગતિ અને તિર્યંશ ગતિના દુઃખોનું વર્ણન કરવાનું. 6 ઢાળાનો ટોપિક છે. તો પહેલી ઢાળ શરૂ થઈ છે. ગુરુદેવશ્રીનું પ્રવચન હજી મેં ગઈકાલે જ સાંભળ્યું. નરક ગતિની ભૂમિ કેવી હોય છે એમણે કેટલું સુંદર વર્ણન કર્યું કે સમજો મુનિરાજ જંગલમાં ચાલતા હોય. હમણાં જ પરિશ્રમની વાત આવી, મુનિરાજ જંગલમાં ચાલતા હોય ને કાંટો વાગે તો કેવું દુઃખ થતું હશે આપણને બધાને. ક્યારેક ને ક્યારેક તો કંઈક વાગ્યું હશે ને, કાંટા ખીલી ફાંસ કે કંઈક, તો એક વસ્તુ વાગે તો કેટલું દુઃખ થાય. અને ત્યાં નરકની તો ભૂમિ એવી છે કે તમે પગ મૂકો અને એક સાથે હજારો લાખો કાંટા વાગતા હોય ને એવું તમને સેન્સેશન આવે. આપણે માર્બલ કેટલો સ્મૂધ છે આમ પગ મૂકીએ તો આપણને જાણે સ્મૂધ ફિલિંગ આવે. ત્યાંની તો ભૂમિ એવી છે, ત્યાંની જે પણ વસ્તુ છે ને એનો સ્પર્શ જ એવો છે કે એનાથી આપણા આંગળીઓને બધું કપાઈ જાય છે. જે બિલમાં નારકી ઉત્પન્ન થાય એ બિલની પણ રચના એવી હોય કે આમ કોન્વોલ્યુટેડ સ્પેસ હોય અને એના એજીસ બહુ શાર્પ હોય. એટલે ત્યાં જીવ ઉત્પન્ન થાય, શરીરના પરમાણુ ગ્રહણ કરે, હજી પડે એની પહેલા, હજી તો ત્યાં જ છે બિલની અંદર, શરીરના પરમાણુ ગ્રહણ કરે છે. શરીર મોટું થાય ને જગ્યા એટલી નથી, ખ્યાલ આવે ને? શરીર મોટું થયું ને જગ્યા એટલી નથી, વજન વધતું જાય કે ધીરે ધીરે નીચે સ્લિપ થતા જાય અને એ જે કોન્વોલ્યુટેડ સ્પેસ છે એના એજીસ એટલા શાર્પ હોય કે શરીર કપાતું 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 જાણે નીચે આવે. આવી વ્યવસ્થા છે. બોલો. તો આ ત્યાં પાછળ ગુરુદેવશ્રી છે ને પ્રવચનમાં દર પહેલા તો એકદમ વૈરાગ્યપૂર્ણ વાત કરી કે જો આવી આટલું દુઃખ છે આટલું દુઃખ છે. પછી કહે કે આ તો ખાલી સંયોગોથી દુઃખનું વર્ણન કરે છે, બાકી જીવને ખરેખર પોતાના સ્વભાવનું જ્ઞાન કરે તો દુઃખ છે જ. ખ્યાલ આવે ને? તો જો આપણે આ 6 સૂત્રના માધ્યમથી ત્યાં નરક ભૂમિની કેવી વ્યવસ્થા છે એ જોયું. એના પછી 7મા સૂત્રથી લઈને આ 3જા અધ્યાયના એન્ડ સુધી મધ્યલોકનું આખું વર્ણન આપણને આવ્યું. હવે મધ્યલોકના વર્ણનમાં શું આવ્યું એ આપણે એક સમરીના માધ્યમથી હમણાં આગળ વાંચવાનું શરૂ કરશું. હવે જો આગળ જે ચોથો અધ્યાય છે એ ચોથા અધ્યાયમાં દેવગતિનું વર્ણન આવશે. આ છેલ્લો પેરેગ્રાફ વાંચીને પછી ઓલી સમરી લઈએ. તો જો એ પ્રમાણે સંસારની ચાર ગતિના જીવોમાંથી મનુષ્ય, તિર્યંજ અને નારક એ ત્રણનું વર્ણન ત્રીજા અધ્યાયમાં આવી ગયું. હવે દેવોને લગતા અધિકાર બાકી છે તે આ ચોથા અધ્યાયમાં એનું વર્ણન કરશે. અને એના પછી શું આવશે જો એ પણ જોઈએ. આ રીતે પૂર્વે અધ્યાય 2-10 જીવના ભેદ જે સંસારી અને મુક્ત બતાવ્યા હતા તેમાં સંસારી જીવોનું વર્ણન આ ચાર અધ્યાયમાં પૂરું થશે અને સિદ્ધ જીવોનું વર્ણન છેલ્લા 10મા અધ્યાયમાં મોક્ષ તત્વોનું વર્ણન કરશે. જો 7 તત્વ અને આ બધા પ્રકારના જીવો બધું ઇન્ટરકનેક્ટેડ છે તો 7 તત્વમાં વર્ણન ચાલે છે જીવ તત્વ. એ જીવ તત્વમાં 4 અધિકારના માધ્યમથી જીવોમાં સંસારી જીવોનું વર્ણન કર્યું. હવે છેલ્લે મોક્ષ તત્વનું વર્ણન આવશે એમાં મુક્ત જીવોનું વર્ણન ત્યાં કરશે. ખ્યાલ આવે? હવે જો થોડા ઉપર જણા વાપસ પેજ નંબર 366 મધ્યલોકના વર્ણનનો ટૂંકમાં અવલોકન. આ એક છેલ્લો આપણો ટોપિક બાકી છે. વસ્તુ બહુ સરળ છે અને આપણે ઘણી વાર આની ચર્ચા થઈ જ ગઈ છે. હમણાં જ અષ્ટાનિકા પર્વ ગયો અને એમાં ગુરુદેવશ્રીના પ્રવચનોમાં કે અશ્વિનભાઈના પ્રવચનોમાં થોડી ચર્ચા આવી જશે. તો જો આપણે વાંચીએ છીએ અહીંયાથી મધ્યલોકનું વર્ણન ટૂંકમાં અવલોકન. જંબુદ્વીપ, મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે બરાબર. તો મધ્યલોકની અત્યંત વચમાં 1,00,000 યોજન પહોળો ગોળ થાળી જેવો જંબુદ્વીપ છે. અહીંયા જો યોજનની સામે 2,000 કોસ લખ્યું છે. આપણે પહેલા જ ઉપર એક મોટું ટેબલ જોયું ત્યાં આપણે અલગ વાળથી લઈને ઉત્તમ ભૂમિના જીવોના વાળથી લઈને 8 ગણું કરતા આપણે એને મોટા ડાયમેન્શન સુધી પહોંચ્યા બરાબર. આપણે યોજન ને કોષ ને બધું જોયું ત્યાં. જો આગળ જોયું તો આ જંબુદ્વીપ છે. જંબુદ્વીપની વચમાં 1,00,000 યોજન ઊંચો સુમેરુ પર્વત છે. આમ જંબુદ્વીપ 1,00,000 યોજન અને આમ સુમેરુ પર્વત 1,00,000 યોજન બરાબર. સુમેરુ પર્વતની ડાયામીટર થિકનેસ એ 10,000 યોજન અને ઘટતું ઉપરના ભાગમાં 1,000 યોજન. ખ્યાલ આવે છે? એવી ત્યાં રચના છે. સુમેરુ પર્વત છે તે 1,000 યોજન જમીનની અંદર એનું મૂળ છે અને 99,000 યોજન જમીનની ઉપર છે અને 40 યોજન તેની ચુલિકા છે. જંબુદ્વીપની વચમાં પશ્ચિમ પૂર્વ લાંબા 6 કુલાચલ પર્વત છે. તેનાથી જંબુદ્વીપના 7 ખંડ થઈ ગયા છે. તે 7 ખંડોના નામ ભરત, હેમવત, હરી, વિદેહ, રમ્ય, ખેરણ્યવત અને એરાવત છે. જંબુદ્વીપનો મેપ છે એ જંબુદ્વીપના મેપમાં જે પર્વતમાં ટ્રાયંગલ જેવી વ્યવસ્થા કરી છે તે 6 જાતના પર્વત છે. ઉપરનો પર્વત એકદમ પતલો છે. જો વ્યવસ્થા કેવી છે કે ભરત ક્ષેત્રથી પર્વત ડબલ થિકનેસ વાળો, પર્વતથી નેક્સ્ટ જે ક્ષેત્ર છે હેમવત ક્ષેત્ર એ ડબલ થિકનેસ, હેમવત ક્ષેત્રથી બીજો પર્વત ડબલ થિકનેસ. એટલે અહીંયા એકદમ સ્કેલથી બનાવ્યું છે એટલે વચ્ચેના પર્વતો બહુ મોટા દેખાય, વિદેહ ક્ષેત્ર બહુ મોટું દેખાય કેમ કે એની થિકનેસ ઘણી મોટી છે. અને આ નીચે જતા જઈએ કે ઉપર જતા જઈએ તો થિકનેસ ઘટતી જાય છે. લંબાઈ તો જે દ્વીપના અંત સુધી, બધા જ ક્ષેત્રની લંબાઈ દ્વીપના અંત સુધી બરાબર. તો 6 પર્વતથી આખું ગોળને 6 લાઈન કરો તો 7 ક્ષેત્ર થઈ જાય છે. એના નામ આપણે જોયું. હા, ભરત ક્ષેત્ર નીચે છે તો એની લંબાઈ જોવા જઈએ તો એ આર્કમાં જેટલી બેસે એટલી જ થાય. આપણે એ જ્યારે એની ચર્ચા કરી હતી ત્યારે મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું. ત્યાંની આપણે આમ તો 529 યોજન જોયું થિકનેસ ઊંચાઈ, પણ આમ પહોળાઈ કેટલી તો તમે હોમવર્ક કરીને આવજો, મેથેમેટિકલી કેલ્ક્યુલેટ કરીને આવજો. મેં તમને હોમવર્ક બી આપ્યું હતું અને આપણે નેક્સ્ટ ક્લાસમાં એની ચર્ચા કરી હતી. લગભગ 11,000 યોજન જેવું થાય છે, 14,000 યોજન લગભગ એટલું થાય છે. હવે વિદેહ ક્ષેત્ર તો વચ્ચોવચ્ચ છે તો એની પહોળાઈ કેટલી ચલો કેલ્ક્યુલેશન કરો. 1,00,000 યોજન સિમ્પલ છે કેમ કે તો એન્ડ ટુ એન્ડ આખું ડાયામીટર છે. 1,00,000 યોજન બરાબર. જો આગળ વધીએ સેકન્ડ પોઈન્ટ, ઉત્તર પૂર્વ અને દેવગુરુ, વિદેહ ક્ષેત્રમાં મેરુની ઉત્તર તરફ ઉત્તર પૂર્વ અને દક્ષિણ તરફ દક્ષિણ ગુરુ છે. આપણે જોયું કે ચાર ગજદંત પર્વત છે. એ ગજદંત પર્વતના ઉપરના ભાગમાં જે કપ શેપ બને, આ બે ગજદંત પર્વત હોય તો ઉપર જે કપ શેપ બને એ ઉત્તર ગુરુ, અને નીચે ઇન્વર્ટેડ કપ જેવું બને એ દેવગુરુ. આગળ થર્ડ પોઈન્ટ, લવણ સમુદ્ર. જંબુદ્વીપની ચારે તરફ ખાઈની માફક વીંટળાયેલો 2 લાખ યોજન પહોળો લવણ સમુદ્ર છે. આ જંબુદ્વીપ જે 1 લાખ યોજન છે તો લવણ સમુદ્રની થિકનેસ 2 લાખ યોજન છે. હવે કોઈ કહેશે, કોઈને ખ્યાલ હશે કે એની ઊંડાઈ કેટલી, લવણ સમુદ્રની ઊંડાઈ કેટલી? જે થોડું રિકલેક્શન કરીએ આપણે, જે નીચે 7 પૃથ્વીઓ છે, એ 7 પૃથ્વીમાંથી જે પહેલી પૃથ્વી છે એ 1,80,000 યોજન જાડી છે. એમાં 3 ભાગ છે, ખર ભાગ, પંખ ભાગ અને અપબહુ ભાગ. ખર ભાગ જે છે 16,000 યોજન, પછી પંખ ભાગ 84,000 યોજન અને અપબહુ ભાગ 80,000 યોજન. હવે પહેલો જે 16,000 યોજન છે એમાં લવણ સમુદ્ર રહેલો છે. ચાલ, લવણ સમુદ્ર ત્રણેય ભાગમાં નથી, એકદમ નીચે સુધી નથી, કેમ કે પછી તો નરકો આવી જશે. અને એની ઉપર જે પંખ ભાગ છે એમાં પણ ઉપર ખરભાગ અને પંખ ભાગમાં ભવનવાસી દેવોના અને વ્યંગ દેવોના રહેઠાણ છે. તો લવણ સમુદ્ર આમ તો 2 લાખ યોજન, પણ આમ ઊંડો બહુ ઓછો છે. કેટલો? 16,000 યોજન બી પૂરું નથી, એમાંથી 10,000 યોજન ઊંડો છે. ખ્યાલ આવે? એમાં પણ વેરિએશન હશે થોડા. ચાલો આગળ વધીએ. તો ચારે તરફ વીંટળાયેલો 2 લાખ યોજન પહોળો લવણ સમુદ્ર છે. હવે ધાતકીખંડ, લવણ સમુદ્રની બાજુમાં નેક્સ્ટ ધાતકીખંડ. તો લવણ સમુદ્રની ચારે બાજુ વીંટળાયેલો 4 લાખ યોજન પહોળો ધાતકીખંડ છે. આ દ્વીપમાં 2 મેરુ પર્વત છે, એક પૂર્વ તરફ અને એક પશ્ચિમ તરફ. ના ના, એમને અઢી દ્વીપ ને જે અસંખ્યા દ્વીપ સમુદ્ર છે, તો એ અસંખ્યા દ્વીપ સમુદ્રમાં નીચે પૃથ્વી તો સળંગ છે. પૃથ્વી તો 1 રાજુ બાય 7 રાજુની છે, એને જ પૃથ્વી કહેવાય કે લોકના અંત સુધી હોય. તો પૃથ્વી તો બધે છે, પણ નારકી જીવ ત્રસ જીવો છે, એટલે ત્રસ નાળીની અંદર રહે છે, 1 રાજુ બાય 1 રાજુ. તો નારકીઓના બિલ વચમાં જંબુદ્વીપ થી લઈને ત્રસ નાળીના અંત સુધી છે, નીચે. જેવી જંબુદ્વીપ આદિ રચનાઓ અહીંયા મધ્યલોકના સરફેસ ઉપર છે, એ રચનાઓ ખાલી મધ્યલોકમાં જ લાગુ પડે છે. ઉર્ધ્વલોક અને અધોલોકમાં એવા કોઈ દ્વીપ સમુદ્ર જેવું નથી. તો ઇવન દેવોના વિમાનો પણ મેરુ પર્વત જે ઇન્દ્રક વિમાન છે ત્યાંથી લઈને ત્રસ નાળીના અંત સુધી છે. જો એક વિચાર કરીએ તો નારકીઓના બિલ અને અમુક વૈમાનિક દેવોના વિમાનો, તો અમુક સંખ્યાત યોજનના છે અને અમુક અસંખ્યાત યોજનના છે, બરાબર? જે આપણે વાત થઈ હતી કે સૌથી સેન્ટરનું જે મેરુ પર્વતના એક વાળના અંતર સ્વર્ગલોકમાં, એક જ જે પહેલું સ્વર્ગ છે ને એમાં 31 પટલો છે, 31 લેયર્સ છે. એમાં જે નીચે લોઅર મોસ્ટ લેયર, એનું સેન્ટર મોસ્ટ વિમાન, એ કેટલું મોટું છે? ઇન્દ્રક વિમાન એ 45 લાખ યોજનનું છે, એટલે 2.5 દ્વીપ જેટલું છે. અને જે સિમિલરલી જંબુદ્વીપની નીચે જે પહેલી નરકના પહેલા પટલનું પહેલું સેન્ટ્રલ બિલ, એને પણ કહેવાય ઇન્દ્રક બિલ, ખ્યાલ આવે? એ પણ છે 45 લાખ યોજનનું. હવે 45 લાખ યોજન સંખ્યાત છે કે અસંખ્યાત? એ તો સંખ્યાત નંબર છે. પછીના વિમાનો અને પછીના બિલો એ તો અસંખ્યાત યોજનના છે. અહીંથી 8મો દ્વીપ સુધી બી જઈએ તો કેટલું થાય? નંદીશ્વર દ્વીપમાં આવે છે ને પૂજામાં કેટલા યોજન થાય? 163 કરોડ. 163 કોડી જો જન મહા લાખ ચોરાસિયા એક દિશ્ય મેલા, 163,84,00,000 યુઝર. આ સંખ્યા કે અસંખ્યા? એ સંખ્યા. ખ્યાલ આવે છે કે નહીં? તો વિચાર કરો કે બિલો કેટલા મોટા હશે. અને મેજોરિટી બિલો તો બધા 2.5 કરોડની બહાર જ છે. અરે મેજોરિટી બિલો તો સ્વયંભૂ રમણ સમુદ્ર છે ને, અડધો રાજુ છે. સ્વયંભૂ રમણ સમુદ્ર બધાથી ડબલ 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 થઈને છેલ્લો સમુદ્ર છે કે નહીં? તો 1/4 રાજુ આ બાજુ, 1/4 રાજુ આ બાજુ, અને બાકીના અડધા રાજુમાં બાકીના અસંખ્ય દ્વીપ સમુદ્ર. ખ્યાલ આવે ને? તો બે બાજુ મળીને હાફ ડિસ્ટન્સ તો સ્વયંભૂ રમણ સમુદ્રના છે. એટલે મેજોરિટી વિમાનો અને મેજોરિટી બિલો તો એની ઉપર નીચે છે. ખ્યાલ આવે છે? ચાલો આગળ વધીએ. આપણે જો આપણે ધાતકીખંડ જોયું, ધાતકીખંડમાં બે મેરુ પર્વત છે, તેમજ ક્ષેત્ર તથા કુલાચલ પર્વત વગેરેની બધી જ રચના જંબુદ્વીપથી બમણી બમણી. જંબુદ્વીપની ડાયમેન્શન ડબલ છે અને રચનાઓ બી ડબલ છે. ડાયમેન્શન્સ તો એકચુઅલી હવે જેવી રીતના ભરત ક્ષેત્ર 529 યોજન છે, તો ત્યાં એ રીતે ના ગણું, કેમ કે આર્કમાં આવે છે ને આખું ગોળ, તો એનું આખું ગણિત જ જુદું પડશે. કેમ કે એના જે આપણે એવું ગણતરી કરી હતી ને, એક્સ 1,00,000 યોજનમાં ભરત ક્ષેત્ર એ 1x, પછી પર્વત 2x, પછી હિમવત ક્ષેત્ર 4x આદિ એમ કરતા ગયા હતા. તો એ રીતે આખું આમાં કરવું પડશે, પણ એમાં 1,00,000 યોજન નહીં લેવાય, એમાં એનું ઇનર ડાયામીટર અને આઉટર ડાયામીટર એવી રીતના લેવું પડશે. એ ગણિત થોડું કોમ્પ્લિકેટેડ થશે, મેથડ સમજાઈ જાય તો ગણિત તમે જાતે કરજો. તો અત્યારે તો સંખ્યા આપણે જોઈએ, સંખ્યા કેટલી? કે મેરુ પર્વત ત્યાં બે, ધાતકીખંડમાં બે મેરુ પર્વત, એક પૂર્વમાં અને એક પશ્ચિમમાં. તો જો જેવી રચના જંબુદ્વીપમાં છે એવી એક્ઝેક્ટ રચનાઓ બધી પૂર્વ ધાતકીમાં બી છે ને પશ્ચિમ ધાતકીમાં બી છે. એટલે જેવી રીતના અહીંયા દેવગુરુ ઉત્તર ગુરુ છે, તો ત્યાં પણ દેવગુરુ ઉત્તર ગુરુ છે. ખ્યાલ આવે? અહીંયા 6 પર્વતો 7 ક્ષેત્ર, ત્યાં પણ 6 પર્વતો 7 ક્ષેત્ર. અહીંયા 14 નદીઓ, ત્યાં પણ 14 નદીઓ, કોઈ બી એક બાજુ, એવું જ બીજી બાજુ. ખ્યાલ આવે? એટલે ધાતકી દ્વીપ આપણે ભલે એક દ્વીપ કહીએ, પણ એમાં બે ખંડ છે, એક પૂર્વ ધાતકી ખંડ અને એક પશ્ચિમ ધાતકી. બરાબર? ચલો આગળ. પછી છે કાળો નદી સમુદ્ર. ધાતકીખંડની ચારે તરફ વીંટળાયેલો 8,00,000 યોજન પહોળો કાળો નદી સમુદ્ર છે. પછી આવે છે પુષ્કર દ્વીપ. કાળો નદી સમુદ્રની ચારે બાજુ વીંટળાયેલ 16,00,000 યોજન પહોળો પુષ્કર દ્વીપ છે. આ પુષ્કર દ્વીપ કેટલો પહોળો છે? 16,00,000 યોજન. આ દ્વીપની વચ્ચોવચ્ચ વલય એટલે કે ચૂડીના આકારે પૃથ્વી ઉપર 1,022 યોજન 1022 યોજન પહોળો, 1721 યોજન ઊંચો અને 427 યોજન જમીનની અંદર જળવાળો માનુષોત્તર પર્વત છે, અને તેનાથી પુષ્કર દ્વીપના બે ખંડ થાય છે. જો આ પુષ્કર દ્વીપ જે 16,00,000 યોજન છે, એ 16,00,000 યોજનની વચ્ચોવચ્ચ આખો ગોળાકાર એક પર્વત છે, જેને કહેવાય માનુષોત્તર પર્વત. આ માનુષોત્તર પર્વતની વિશેષતા શું છે? ખ્યાલ છે? આમ નોર્મલી બધા પર્વતો આપણે જોઈએ તો જેવી રીતના નંદીશ્વર, જેવી રીતના અંજનગીરી, એ બધું આપણને ખ્યાલ હશે. આમ સીધા ઊંચા છે અને એ તો ગોળ છે. બાકી આ કુલાચલ પર્વતો જે આપણે જોયા, જે આખા જંબુદ્વીપમાં ફેલાયેલા છે, તો એ પણ સીધા ઊંચા છે અને ઉપરથી ફ્લેટ છે. બરાબર? ટેબલ લેન્ડ જેવું છે ને, આમ સીધા ઊંચા, દિવાલ જેવું આખી સ્ટ્રક્ચર. માનુષોત્તર પર્વતમાં સ્પેશિયાલિટી એ છે કે અંદરની તરફ ઢાઈ દ્વીપની તરફ તો સીધા ઊંચા છે અને બહારની તરફ ટેપરિંગ છે. ખ્યાલ આવે છે? અંદરની તરફ તો આમ વોલ જેવું છે અને બહાર પછી આમ ટેપરિંગ થાય છે. તો ઊંચા કેટલા છે? કે 1721 યોજન ઊંચા છે. અને પહોળા કેટલા છે? કે 1,000 યોજન, 1,022 યોજન પહોળા છે. અને એની જમીનમાં નીર 427 યોજન છે. ખ્યાલ? ઇમેજિનેશન કરી શકો ને કે પર્વત કેવો હશે. જો આપણે પહેલા પણ વાત કરી હતી કે મેરુ પર્વત છે 1,00,000 યોજન ઊંચો, આપણા જ્યોતિષી વિમાનો ને બધા જે છે એ જે 790 થી લઈને 900 યોજન સુધી, બરાબર? માનુષોત્તર પર્વત છે 1721 યોજન ઊંચો. ત્યારે મેં તમને એક પ્રશ્ન પૂછ્યો કે કોઈ વિદ્યાધર મનુષ્ય છે, એ વિદ્યાધર મનુષ્ય પોતાની વિદ્યાના બળથી ઉપર પાંડુકવનમાં આવી અકૃત્રિમ જિનાલયના દર્શન કરવા જઈશું. તો પાંડુકવન જમીનથી કેટલું ઊંચું હશે? 1,00,000 યોજન થયું. નીચેનો 1,000 યોજન જમીનની અંદર છે કાળીના, એટલે લગભગ 99,000 યોજન પૃથ્વીથી ઊંચું થયું. એટલે વિદ્યાધર મનુષ્ય પોતાના વિદ્યાના બળથી 99,000 યોજન ઉપર જઈ શકે, પણ આ માનુષોત્તર પર્વત જે 1721 યોજનનો છે એને ઓળંગીને બીજી બાજુ નાચે છે. એવી વિચિત્ર રચના છે. જુઓ, ખ્યાલ આવે છે? આમ ઉપરથી જ આમ જાય તો આમ ક્રોસ ના કરી શકે, પણ સમજો પાંડુકવન ગયા અને પછી આમ ઉપર ઉપર ઉપરથી જતા જાય તો કઈક કામ હશે ને, કે આમ આમ ઉપરથી આમ ક્રોસ કરી જાય, ના થઈ શકે. ખ્યાલ આવે? એવું એવી જ એ મનુષ્ય યોગની રચના છે કે જાણે ઇમેજિનરી વોલ જેવું છે, એની પાર જઈ શકતા નથી. ચાલો આગળ વધીએ. સેકન્ડ પોઈન્ટ, પુષ્કર દ્વીપના પહેલા અડધા ભાગમાં જમ્બુ દ્વીપથી બમણી અને ધાતકીખંડની બરાબર સર્વે રચના છે. જે પુષ્કરનો અંદરનો ભાગ છે એને પુષ્કર આર્ધ કહેવાય છે. આર્ધ એટલે અડધો. તો જેવી રીતના ધાતકીખંડમાં બે સાઈડ બે એ અરેન્જમેન્ટ છે, બે મેરુ પર્વત છે, બે સાત ખંડ છે, બે વાર 6 કુલાચલ પર્વત છે, બસ એવી જ રચના ત્યાં પુષ્કર આર્ધમાં છે. એમાં પણ બે મેરુ પર્વત છે. હવે એક એક મેરુ સંબંધી 6 પર્વતો, 7 ક્ષેત્ર, જે ઉત્તર ગુરુ, દેવ ગુરુ આદિ જે બધું આપણે જોયું, નદીઓ ને બધું સેમ ટુ સેમ રચનાઓ આ બાજુ બી છે અને આ બાજુ બી છે. ખ્યાલ આવે? ચાલો આગળ. હવે નર લોક અથવા મનુષ્ય લોક, જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરાર્ધ એટલે કે પુષ્કરદ્વીપનો અડધો ભાગ, લવણ સમુદ્ર અને કાળો નદી સમુદ્ર, એટલા ક્ષેત્રને નર લોક કહેવાય છે. આઠમો પોઈન્ટ, બીજા દ્વીપો અને સમુદ્રો. પુષ્કર દ્વીપથી આગળ પરસ્પર એકબીજાથી વિંટળાયેલા બમણા બમણા વિસ્તારવાળા મધ્યલોકના છેડા સુધી દ્વીપો અને સમુદ્રો છે. પુષ્કર દ્વીપથી બી આગળ જઈએ તો ડબલ 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 એવી રીતના થતા રહે છે. એનું ડાયમેન્શન ડબલ ડબલ વધતું જાય. આપણા શાસ્ત્રોમાં એવી ફોર્મ્યુલા પણ છે કે સમજો તમારે 80,000મો દ્વીપ એનું ડાયમેન્શન ગોતવું તો કેવી રીતના કાઢશો? તો 1,00,000 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 2 મલ્ટીપ્લાઇડ બાય 2 એમ 80,000 વાર કરવું પડશે. 80,000મો દ્વીપ 80,000 વાર કરવું પડે ને. હા એક્ઝેક્ટલી. તો એ કેટલું કોમ્પ્લિકેટેડ થઈ જાય. સંખ્યા જ છે આ બધું. હજી જ્યાં સુધી હું નંબર કહું છું કે 80,000મો તો એ સંખ્યા, જ્યાં હું નંબર ન કહી શકું ત્યાં આ સંખ્યા. ખ્યાલ આવે છે? સમજો એમ આપણે કે આવલીમાં જેટલા સમયો હોય એટલા સમય પ્રમાણમો દ્વીપ, તો કયો દ્વીપ હશે? કે અસંખ્યા, અસંખ્યા. ખ્યાલ આવે? તો આપણા શાસ્ત્રમાં એવી પણ ફોર્મ્યુલા છે કે તમે એ દ્વીપનું ડાયમેન્શન બહુ ઇઝીલી ફોર્મ્યુલાથી કાઢી શકો. ઓલું જે આપણે ઓલું પી ઓલું ફેક્ટોરિયલ જે કહીએ ને, એટલે એના એના માધ્યમથી બહુ સિમ્પલ છે કે એના માધ્યમથી તમે ફોર્મ્યુલા લગાવો તો તમને એકદમ સરળતાથી એના યોજનો આવી જાય. હા, જો આપણો પ્રશ્ન છે કે વિગ્રહ ગતિમાં એમ કહેવાય કે જીવ 14 રાજુ લોક ફરીને આવે છે તો માનુષ્યોત્તરથી પાર જઈ શકે કે નહીં? પહેલા તો જો પ્રશ્નમાં ઘણી ભૂલો છે. પહેલા એ સુધાર, વિગ્રહ ગતિમાં 14 રાજુ ફરી નથી આવતો, એ તો જ્યાંથી જ્યાં જન્મ લેવાનો હોય ત્યાંથી ત્યાં જ જાય છે. એનું એ ફિક્સ રૂટમાં જ જાય છે, બીજે ક્યાંય નથી જતો. બરાબર? હવે સમજો મનુષ્ય જીવ છે, મનુષ્ય જીવે અહીંથી મરીને સ્વયંભૂ રમણ સમુદ્રમાં તિર્યંશ થવાનો છે. તો તિર્યંશ થવાનો હોય તો એ અહીંથી મૃત્યુ પામે અને તિર્યંચર જે અહીંથી મૃત્યુ પામે એટલે તિર્યંચ ગતિ એની શરૂ થઈ ગઈ, અહીંયા મનુષ્ય આયુ પૂરી થઈ ગઈ અને ત્યાં તિર્યંચ ગતિમાં તિર્યંચ આયુમાં હવે અહીંયાથી એનો આત્મા ટ્રાવેલ કરીને સ્વયંભૂરામાં સમુદ્ર સુધી જાય છે. આટલું ક્લિયર છે? હવે જો એમાં કોમ્પ્લિકેશન નાખતો જઈશું થોડું. હવે સમજો કે એ જીવ મારણાંતિક સમુદ્ઘાત કરે છે. મારણાંતિક સમુદ્ઘાત શું છે ખ્યાલ છે? કે મરણ સમય પહેલા છેલ્લા અંતર મુહૂર્તમાં જીવ જ્યાં નેક્સ્ટ ભવ કરવાનો છે ત્યાં સુધી એના આત્માના પ્રદેશો ફેલાવો એને મારણાંતિક સમુદ્ઘાત કહેવાય છે. બરાબર? એટલે સમજો કે મરણ સમયની પહેલા મનુષ્ય જીવ છે અને ઉત્પન્ન થવાનું છે સ્વયંભૂ રમણ સમુદ્રમાં એઝ અ ટીનેજ. અહીંથી મનુષ્ય તરીકે એના પ્રદેશો ખેંચાશે ક્યાં સુધી? સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી. હવે મારણાંતિક સમુદ્ઘાતની બે પરિભાષાઓ શાસ્ત્રમાં આવે છે. આચાર્યોએ બે પરિભાષા લખી, બે આચાર્યના મત છે. એક મત તો એમ છે કે આ જે આત્માના પ્રદેશો ખેંચાયા એ પાછા આવી જશે અને જે સમય અહીંયા પાછા પહોંચ્યા એ મૃત્યુનો સમય છે, આયુષ્યનો છેલ્લો નિષેધ કરે છે. અને એના પછી જે પણ એક સમય, બે સમય, ત્રણ સમયમાં એ જીવ ત્યાં સુધી જાય છે. એટલે અહીંયાથી પ્રદેશો ગયા, પાછા આવ્યા અને આખો આત્મા અહીંથી ટ્રાવેલ કરીને ગયો. એ પહેલી પરિભાષા ખ્યાલ આવ્યો? હા બોલો. હા બોલો. ડાયલેક્ટની બહાર જઈ શકે. મારણાંતિક સમુદ્ઘાત, કેવલી સમુદ્ઘાતમાં મનુષ્ય જીવ આ ડાયલેક્ટની બહાર જાય છે. મનુષ્ય ક્ષેત્રની ત્રસનાળીની બહાર ન જાય છે. હા કેમ ના ના જો ત્રસનાળીની બહાર. હા વાત સાચી છે, ત્રસનાળીની બહાર પણ જઈ શકે. બરાબર છે. અને કેવી સમુદ્ઘાત તો આખા લોકાગ્રહ તો જઈ શકે. અને જે કોઈ પણ જીવને હોઈ શકે મારણાંતિક સમુદ્ઘાત, કોઈ પણ જીવને હોઈ શકે. હા અને એમાં કોને હોય એવું કઈ પરિભાષા નથી, અમુકને હોય છે અમુકને નથી, બધાને હોય એવું નિયમ નથી. અચ્છા મારણાંતિક સમુદ્ઘાતની બીજી પરિભાષા કે જે જીવ અહીંયાથી મૃત્યુ પામે એના અંતર મુહૂર્ત પહેલા એના પ્રદેશો ખેંચાય ત્યાં સુધી, હવે પ્રદેશો પાછા ના આવે એ ત્યાં ટચ થયા, અહીંયાથી આયુનો નિષેધ પૂરો થયો, આ પ્રદેશો આખા ફેલાયેલા છે, આયુનો છેલ્લો નિષેધ પૂરો થયો અને અહીંયાથી રિટ્રેક્ટ થઈને એક સમય, બે સમય, ત્રણ સમયમાં એ પહોંચી જાય છે. ખ્યાલ આવે? પાછા નથી આવતા પ્રદેશો, બાકીના અહીંયાથી મારણાંતિક સમુદ્ઘાત એટલે કે બધા જ પ્રદેશો બહાર નથી નીકળી ગયા, અહીંયા રહીને આત્માના પ્રદેશો બહાર લંબાય છે. મૂળ શરીરને છોડ્યા વગર પ્રદેશો બહાર લંબાય છે, બહાર ફેલાય છે, એને સમુદ્ઘાત કહેવાય. સમુદ્ઘાત જ એને કહેવાય કે મૂળ શરીરને છોડ્યા વગર આત્માના પ્રદેશો બહાર નીકળીને ફેલાય. હવે મારણાંતિક સમુદ્ઘાતમાં ત્યાં સુધી પહોંચ્યા અને અહીંયાના પ્રદેશોથી છૂટીને ત્યાં પહોંચ્યા, એ બીજી પરિભાષા છે. બે રીતે શાસ્ત્રોમાં આવે છે એટલે યથાવત. એટલે અમને સમજાયું કે મનુષ્ય ક્ષેત્રની બહાર એ રીતે જઈ છે. આખો ને આખો આત્મા મનુષ્ય હોય અને બહાર મનુષ્ય રીતની બહાર ન જઈ છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે આવે છે કર્મભૂમિ અને ભોગભૂમિની વ્યાખ્યા. જ્યાં અસી મસી કૃષિ, સેવા, શિલ્પ અને વાણિજ્ય, અથવા આપણે કહીએ અસી મસી કૃષિ, વિદ્યા, વિદ્યા, વાણિજ્ય અને શિલ્પ, સેમ વસ્તુ, એ ષટ કર્મોની પ્રવૃત્તિ હોય એ કર્મભૂમિ છે અને જ્યાં તે પ્રવૃત્તિ ન હોય તે ભોગભૂમિ કહેવાય છે. 15 પ્રકારની ભોગભૂમિ છે. આપણે જોયું તો 5 ભરત ક્ષેત્ર, જે અઢી દ્વીપમાં 5 મેરુ પર્વત છે, તો 5 મેરુ સંબંધી એક એક ભરત ક્ષેત્ર, એક એક ઐરાવત ક્ષેત્ર અને વચમાં વિધેય ક્ષેત્ર, એટલે 5 ભરત, 5 ઐરાવત અને 5 વિધેય મળીને 15 ભોગ કર્મભૂમિઓ છે. પાંચ મેરુ સંબંધિ, પાંચ ભરત, પાંચ ઐરાવત અને દેવ ગુરુ અને ઉત્તર ગુરુ સિવાયના પાંચ વિધેય એ કુલ મળીને 15 કર્મભૂમિઓ છે. ભોગભૂમિ કઈ છે? તો જો પાંચ હેમવત, પાંચ હિરણ્યવત એ 10 ક્ષેત્રો જગન્ય ભોગભૂમિઓ છે. પાંચ હરિ અને પાંચ રમ્યક એ મધ્યમ ભોગભૂમિ છે અને પાંચ દેવગુરુ, પાંચ ઉત્તર ગુરુ એ ઉત્તમ ઉત્કૃષ્ટ ભોગભૂમિઓ છે. યાદ હોય તો જો હેમવત અને હિરણ્યવત બે કોર્નરના ભોગભૂમિઓ છે. પછી અંદર આવીએ જગન્ય, પછી મધ્યમ. મધ્યમમાં કયા છે? કે રમ્યક અને હરિ, હરિ અને રમ્યક. અને હજી અંદર આવીએ તો દેવગુરુ ને ઉત્તર ગુરુ. એ રીતે તો એક મેરુ પર્વત સંબંધી 6 ભોગભૂમિ છે, તો 5 સંબંધી 30 ભોગભૂમિઓ છે. બરાબર એ થયું ભોગભૂમિ અને કર્મભૂમિ જેવી રચના. મનુષ્ય ક્ષેત્રની બહારના જેટલા પણ દ્વીપ સમુદ્ર છે, માનુષ્યોત્તર પર્વતથી લઈને સ્વયંભૂ રમણ પર્વત સુધી, જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે એની અંદરના દ્વીપનું નામ સ્વયંભૂ રમણ દ્વીપ છે. હવે જેવી રીતના પુષ્કર દ્વીપમાં વચ્ચે પર્વત છે જેનું નામ માનુષ્યોત્તર પર્વત છે, એવી જ રીતે ત્યાં સ્વયંભૂ રમણ દ્વીપની વચ્ચોવચ્ચ આખો ચૂડીના આકારે જે પર્વત છે એનું નામ સ્વયંભૂ રમણ પર્વત છે. ખ્યાલ આવે? તો વચમાંના અસંખ્યાત દ્વીપ સમુદ્ર માનુષ્યોત્તર પર્વતથી લઈને સ્વયંભૂ રમણ પર્વત સુધી એ બધું જગન્ય ભૂમિ જેવી રચના છે. જો અહીંયા વાંચી મનુષ્ય ક્ષેત્રની બહારના બધા દ્વીપોમાં જગન્ય ભોગભૂમિ જેવી રચના છે, પરંતુ સ્વયંભૂ રમણ દ્વીપના ઉત્તરાર્ધમાં, ઉત્તરાર્ધ એટલે સ્વયંભૂ રમણ પર્વતની પેલી બાજુ, બહારની બાજુ ઉત્તરાર્ધમાં, તથા સમસ્ત સ્વયંભૂ રમણ સમુદ્રમાં અને ચારે ખૂણાના પૃથ્વીઓમાં કર્મભૂમિ જેવી રચના છે. આ ચારે ખૂણાની પૃથ્વી શું છે? સ્વયંભૂ રમણ સમુદ્ર તો ગોળ છે અને ત્રસ નાળી સ્ક્વેર છે, તો ચાર ખૂણા બચી ગયા. એ ચાર ખૂણાને ચતુષ્કોણ ભૂમિ કહેવાય છે. એ ચતુષ્કોણ ભૂમિ પણ એક ભૂમિની રચના, જેવી રીતના સ્વયંભૂ રમણ દ્વીપ છે એના જેવી ભૂમિ રચના છે. ત્યાં કર્મભૂમિ, ત્યાં તિર્યં ક્યો રહે છે? કર્મભૂમિ છે એટલે બધી જ જાતના તિર્યંજ રહે છે. ત્રસ થાવો બધા વિકલ્પ પ્રય બધા છે. અને અહીંયા વચમાં જ્યાં જગન્ય ભૂમિ જેવી રચના છે તો ત્યાં વિકલ્પ ત્રય હોતા નથી, એટલે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય જીવ હોતા નથી. કાં તો પંચેન્દ્રિય જીવ હોય તિર્યંજ, સંઘની અસંઘની, અથવા એક ઇન્દ્રિય હોય. બરાબર ચાલો આગળ. એક ઇન્દ્રિય તો બધે જ છે, પૃથ્વી, જળ, અગ્નિ બધા બધે છે. બરાબર. હવે જો લવણ સમુદ્ર અને કાળોદરી સમુદ્રમાં 96 અંતર દ્વીપ છે. આપણે જોયું હતું ને આજે કુમાનસ દ્વીપ કહેવાય છે, જ્યાં કુભોગભૂમિ વાસ છે. તો ત્યાં 96 અંતર દ્વીપ છે, ત્યાં કુભોગભૂમિની રચના છે અને ત્યાં મનુષ્ય જ રહે છે. એ મનુષ્યની આકૃતિઓ અનેક પ્રકારની કુત્સિત હોય છે, એટલે કે શરીર મનુષ્યનું છે અને મોઢા ચિત્ર વિચિત્ર, કોઈ વાંદરાના, કોઈ હાથીના, એના જેવા મોઢા ત્યાં હોય છે. સ્વયંભૂ રમણ દ્વીપના ઉત્તરાર્ધને, સ્વયંભૂ રમણ સમુદ્રને અને ચાર ખૂણાની કર્મભૂમિ જેવા કહેવાય છે. કારણ કે કર્મભૂમિમાં અને ત્યાં, જો કર્મભૂમિમાં અને ત્યાં વિકલત્રય એટલે કે બે ઇન્દ્રિયથી ચતુરેન્દ્રિય જીવો છે અને ભોગભૂમિમાં વિકલત્રય જીવો નથી. તિર્યંજ ગતિમાં, તિર્યંજ લોકમાં, તિર્યક લોકમાં પંચેન્દ્રિય તિર્યંજ રહે છે, પણ જળચર તિર્યંજો લવણ સમુદ્ર, કાળોદરી સમુદ્ર અને સ્વયંભૂ રમણ સમુદ્ર સિવાય અન્ય સમુદ્રોમાં નથી. વચમાંના જે સમુદ્ર છે ત્યાં માછલાઓ કે દેડકાઓ ને બધા હોતા નથી, ખાલી લવણ સમુદ્ર, કાળોદરી સમુદ્ર અને છેલ્લે સ્વયંભૂ રમણ સમુદ્ર. બસ એટલામાં જ આ પાણીની અંદર જે જલચર જીવો હોય જોવામાં આવે છે. એટલે કહેવામાં આવે શીર સમુદ્રનો પાણી પ્રાસુદ છે, ત્યાં કોઈ ત્રસ જીવો હોતા નથી, કોઈ બેક્ટેરિયા કે કઈ છે, એટલે પાણી ઇઝ એઝ ગુડ એઝ બોઇલ્ડ વોટર, એકદમ પ્રાસુક પાણી છે. એટલે એનાથી તીર્થંકર ભગવાન નો અભિષેક આદિ થાય છે. હવે જો આગળ સ્વયંભૂ રમણ સમુદ્ર ને ફક્ત ચાર ખૂણા સિવાયના ભાગને તિર્યકલોક કહેવામાં આવે છે. એ જે ચાર ખૂણા છે એના સિવાયના ભાગને તિર્યકલોક કહેવામાં આવે છે. બરાબર. આ તો જો આપણે મધ્યલોકની ડિટેલમાં રચના જોઈ, હવે ઉપસંહાર એક સમરી જોઈ. આ ક્ષેત્રો લોક એટલે કોઈએ બનાવ્યા નથી, પણ અનાદિ અનંત છે. જેવા ક્ષેત્ર કોઈએ બનાવ્યા નથી, એવા છ છ પદાર્થ પણ કોઈએ બનાવ્યા નથી. તો જીવને કોણે બનાવ્યો? કે જીવને પણ કોઈએ બનાવ્યો નથી. કેવલ જ્ઞાનને કોણે બનાવ્યું? કે એને પણ કોઈએ બનાવ્યું નથી. જો દરેક પદાર્થ છે તો દરેક પદાર્થ પોતપોતાની ભૂમિકા અનુસાર, યોગ્યતા અનુસાર કાર્ય કરે છે. અમારા યુગલજીના એક પ્રવચનની સીરીઝ સાંભળી લો, 15મી ગાથા ઉપર, સ્વપર પ્રકાશક ઉપરના એમના પ્રવચનો, બહુ સુંદર પ્રવચનો છે કે જ્ઞાનનું જાણવાનું કાર્ય કઈ રીતે થાય એના ઉપર આખું મેકેનિઝમ ઓફ જ્ઞાન એના ઉપરના પ્રવચનો છે. એમણે બહુ સરસ વાત કરી કે જેવી રીતના ફોન છે, તો ફોન મારા જ્ઞાનમાં જણાય, તો ફોન જ્ઞાનમાં આવી ગયો કે નહીં? કેમ કે ફોન તો ફોનની જગ્યાએ છે અને જ્ઞાન જ્ઞાનની જગ્યાએ, બરાબર? હવે આ જેટલા પણ જ્ઞેય મને જાણે છે, તો એ જ્ઞેય મારા જ્ઞાનમાં આવી ગયા કે નથી? તો એ જે જ્ઞેયો છે, એ જ્ઞેયોને કારણે મારું જ્ઞાન થયું કે જ્ઞાને પોતાની રીતે જાણ્યું? બહારમાં જેવો પદાર્થ છે એવું જ અંદરમાં જ્ઞાનમાં જાણવાનું કાર્ય થાય છે. હવે જ્ઞાનનું કાર્ય સમ્યક છે, એટલે કે જેવો પદાર્થ છે એવું જ જાણે છે. જો જ્ઞાન જ જાણતું હોય તો પછી પદાર્થની શું જરૂરત? એમાં એમ કોઈ આર્ગ્યુમેન્ટ કરી શકે? કે જ્ઞાન જ જાણે છે તો સામે પદાર્થની જરૂરત શું છે? ગમે તે જ્ઞાન એના જ્ઞાન એના ચિત્રપટલ પર ગમે તે આકૃતિઓ બનાવે, કોણ રોકનાર છે? ખ્યાલ આવે ને? તો કોઈ રોકનાર નથી, કેમ કે જ્ઞાનનો સ્વભાવ સ્વયં જાણવાનો છે. પણ જ્ઞાન સમ્યક છે માટે જેવો બહાર પદાર્થ છે એવા જ ચિત્રપટલો બને, બરાબર? તો સમરી શું કાઢી? કે જો આ પદાર્થો જણાય છે ને, એ ખરેખર જીવને પદાર્થો જણાતા છે. જીવને શું જણાય છે? જ્ઞાન 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 જ જણાય છે. એટલે જ્યાં આપણી દ્રષ્ટિ કોઈ અન્ય પદાર્થ પર ગઈ, હા સમજો મારી દ્રષ્ટિ પદાર્થ પર ગઈ, તો મિથ્યા દ્રષ્ટિ એ ભૂલ કરે છે કે આ પદાર્થ છે. મિથ્યા દ્રષ્ટિ શું ભૂલ કરે છે? કે આ પદાર્થ છે. એમ કરીને ત્યાં પદાર્થનું અને જ્ઞાનનું ખીચડી સંકર દોષ કરી નાખ્યું. જ્ઞેય જ્ઞાયક સંકર દોષ. અને જ્ઞાની ધર્માત્મા છે એ પદાર્થને જુએ છે ત્યારે શું જાણે છે? કે આ તો જ્ઞાન જ છે, આ તો જ્ઞાન જ છે, આ પણ જ્ઞાન છે, આ પણ જ્ઞાન છે, આ પણ જ્ઞાન છે, આ પણ જ્ઞાન છે. અને જ્ઞાન શું છે? એ તો જ્ઞાયક જ છે. એમ કરીને જ્ઞાની ધર્માત્મા પદાર્થને જોતા પણ પદાર્થને જોતા નથી, એ પોતાના જ્ઞાયકને જુએ. ખ્યાલ આવે ને? બહુ સરસ સુંદર એમના પ્રવચનો છે, ખરેખર સાંભળવા લાયક છે. એમની યુટ્યુબ ચેનલ પર છે. એ વાત આપણે ક્યાંથી આવી? કે જો જેવી રીતના ક્ષેત્રો કોઈ બનાવ્યા નથી, એવી રીતના વિશ્વના કોઈ પણ પદાર્થ કોઈએ બનાવ્યા. માટે હું જે જ્ઞાયક પદાર્થ છું તો મને પણ કોઈએ બનાવ્યો નથી. હમણાં જ એક મૃત્યુની પરિભાષા આવી ને આની પહેલાના ક્લાસમાં, આત્માનું શાસનમાં, કે જે આ આયુષ્યના છેલ્લો નિશ્ચય તો પૂરો થાય અને જીવનું મૃત્યુ કહેવાય. એટલે મૃત્યુ એટલે શું થયું? કે અહીંથી શરીર અને આત્મા છૂટા પડ્યા. હવે નેક્સ્ટ આયુષ્યમાં તે જશે તો પહેલા સમયથી ત્યાંનું મૃત્યુ શરૂ થઈ જાય છે. કેમ કે દર સમય પૂરો થયો ને, એક સમય પૂરો થયો તો એનું એ સમયનું આયુષ્ય પૂરું થયું. જીવનું એ સમયનું આયુષ્ય પૂરું થયું તો એનું એટલું આયુષ્ય ગયું તો મૃત્યુ થયું. તો મૃત્યુમાં એમાં કઈ બહુ શોક કરવા જેવી વસ્તુ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. એ તો વસ્તુનું સ્વરૂપ છે. આપણે જેવી રીતના સમજો, ફેવિસ્ટિક થી કઈ ચીપકાવ્યું હોય અને કાળાંતરે બહુ ટાઈમ થાય તો નીકળી જાય છે. નીકળી જાય કે તો આપણને દુઃખ થાય? ચીપકાવ્યું હતું, નીકળી ગયું, પાછું ચીપકાવો. ખ્યાલ આવે છે? કે હવે અહીંયા ફરક એ છે કે આ આત્મા અને શરીર ચીપકી ગયું છે અને આપણે એને પાછું નથી ચીપકાવવું, આપણે એને છૂટું પાડવું છે. તો આમે મૃત્યુ સમય છૂટું પડે છે ભલા માણસ, તો દુઃખી શું થવા? ખ્યાલ આવે છે? આ તો અહીંથી છૂટું પડીને બીજી જગ્યાએ જઈને ચૂકીએ છે. બધું જે બધું એકદમ સ્ટ્રોંગ ગુંદર હોય ને,
એ સ્ટ્રોંગ ગુંદર હાથ પર લાગી જાય એટલે ચાર્લી ચેપ્લિન તમે જોયું હશે ક્યારેક કાર્ટૂન, એને શું થાય એનો હાથ અહીંયા ચીપકી ગયો, પછી એને અહીંથી ઉખાડ્યો બીજે મૂકેલું ત્યાં ચીપકી ગયો, એના પછી કઈ વસ્તુ હાથમાં લીધી એને ચીપકી ગયું, એટલે એને શું થાય છે કે નિરંતર એક વસ્તુ છૂટે ને બીજી ચીપકે છે. એવી રીતના જીવને કેવું છે કે એક શરીર છૂટ્યું અને બીજું ચોંટી જાય છે, બીજું ચોંટી જાય છે. હવે એનો કાર્ય તો એ છે કે આને ચીપકાવાથી બચવું. ચાર્લી ચેપ્લિનનું કામ શું છે હવે કે આ બધી વસ્તુથી બચે એટલે હાથમાં ચીપકે. એવી રીતે જીવનું કામ શું છે કે હવે કોઈના બીજા શરીરને ન ચોંટે. હા જો ઉપસંહાર વાંચ્યા તો ફરી આ ક્ષેત્રો એટલે કે લોક કોઈએ બનાવ્યા નથી પણ અનાદિ અનંત છે. સ્વર્ગ નરક અને દ્વીપ સમુદ્ર આદિ જે છે તે અનાદિથી એ જ પ્રમાણે છે અને સદાકાળ એમ જ રહેશે. જેમ જીવાદિક પદાર્થો આ લોકમાં અનાદિ નિધન છે તેઓ પણ અનાદિ નિધન સમજે. જો અહીંયા ઊંધું રહે છે સિદ્ધાંતથી આગમને સમજાવે છે. અહીંયા જીવાદિક પદાર્થો અનાદિ અનંત છે માટે દ્વીપ સમુદ્ર અનાદિ અનંત છે એમ સમજાવે છે. આપણે એનાથી ઊંધું લેવું, આપણે તો પ્રયોજનની શુદ્ધિ કરવી છે કે દ્વીપ સમુદ્ર અનાદિ અનંત છે તો જીવાદિ પદાર્થો પણ અનાદિ અનંત છે માટે હું અનાદિ અનંત છું. છેવટે તો અહીંયા હું સુધી લઈ આવતો છે ને. જો આ રીતે યથાર્થ શ્રદ્ધાન વડે લોકમાં સર્વ પદાર્થો અકૃત્રિમ જુદા જુદા અનાદિ નિધન જાણવા, જે કોઈ કૃત્રિમ ઘર બહાર ઇન્દ્રિય ગમ્ય વસ્તુઓ નવી દેખાય છે તે તો અનાદિ નિધન પુદ્ગલોના સંયોગી પર્યાય છે. જો આ બહુ માર્મિક પોઈન્ટ છે. આ વિશ્વમાં આપણને ઘણા ઘણા નવા નવા જ્ઞેય જોવા મળે છે. ગાડીનું ઓલું મોડલ હોય પછી કંઈક ચેન્જ કરીને આ મોડલ કાઢે, કંઈક ચેન્જ કરીને આ મોડલ કાઢે, આપણને શું લાગે કંઈક નવું કંઈક નવું. આપણે પણ જો અહીંયા નાટક કરવું હોય ને, રીનાબેન છે એને પહોંચી જશે મેસેજ, આપણે નાટક કરવું હોય ને તો કંઈક નવું જોઈએ, કંઈક નવું. પણ આ નવું નવું જે છે શું ખરેખર એ તો એક પર્યાયનો વ્યામોહ છે, એ પર્યાયનો મોહ છે. બાકી ખરેખર કેવળ જ્ઞાનમાં જીનેન્દ્ર ભગવાન તો એને જ જાણે છે, એને જ જાણે છે. જે સાધક જીવ છે પોતાની સાધના કરે છે ને તો પોતાના આત્માને કેવી રીતના જાણે છે કે એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, ખ્યાલ આવે છે કે નહીં? તો ખરેખર તો પોતાની સાધના કેમાં છે કે એને એ ઘૂંટણ કરવામાં છે. કેમાં છે? એને એ ઘૂંટણ કરવામાં. નવી નવી વસ્તુ જેટલી દેખાય છે ને એ બધો પર્યાયનો વ્યામોહ છે, બધો પર્યાયનો જ્ઞાનનો બધો એક રીતે વ્યામોહ છે. જે હમણાં આપણે યુગલજીનું એક્ઝામ્પલ આપીને બીજી વાત કરી ને, આજે નવા નવા જ્ઞેયો બી જણાય છે ને. ખરેખર સંસારી જીવને છે ને બસ નવું જાણવામાં એનું જ્ઞાન કુતૂહલથી એનું જ્ઞાન એમાં જોડાઈ રહ્યું છે, એને કારણે એમાં જોડાઈ રહ્યા છે. બાકી જો ગુરુદેવજીના પ્રવચન તમે સાંભળો અથવા આવી રીતના યુગલજીને કે કોઈને સાંભળો તો એકને એક ટોપિક વારે ઘડી ગૂંટાવતા હોય છે, ખ્યાલ આવે છે? ઘડી ઘડી એને એ જ વસ્તુ ગૂંટાવે છે. કેમ કે માલ તો એક જ છે ને. જો અધ્યાત્મનો આખો જે રસ છે એ બધો કેન્દ્ર બિંદુમાં છે. આગમનો રસ છે બધો ફેલાવો છે. આગમનું કાર્ય છે બધા ભેદ પ્રભેદ કરીને ફેલાવો કરો. અધ્યાત્મનું કાર્ય શું છે? બધેથી સમેટીને બસ એ કેન્દ્ર બિંદુ છે ત્યાં સુધી લેવું. તો હવે એ તો એનું એ જ છે ને, ખ્યાલ આવે ને? તો જો અહીંયા શું કહે છે, જે કોઈ કૃત્રિમ ઘર બહાર ઇન્દ્રિય ગમ્ય વસ્તુઓ નવી દેખાય છે તે તો અનાદિ નિધન પુદ્ગલ દ્રવ્યોના સંયોગી પર્યાયો છે. એને એક પુદ્ગલ પરમાણુઓ બસ જુદા અરેન્જમેન્ટમાં આવીને જુદી રીતે પ્રેઝન્ટ કરે. એટલે ગાડીના પણ નવા મોડલ આવે ને તો અંદર ગાડીની અંદર મશીનમાં નવું શું કાઢે, એની એફિશિયન્સી શું વધારે? તો ઘણી વાર શું કરે, બસ બોનેટનું આમથી આમ કરી નાખે, એનો કંઈક શેપ બદલી નાખે, એનો કંઈક કલર બદલી નાખે, કંઈક યુનિફોર્મ કલર એની બધું ચટાપટા કરી નાખે, કંઈક નવું, ખ્યાલ આવે ને? તો જો એ તો બધી સંયોગી પર્યાયો છે. તેમના પુદ્ગલો કંઈ નવા બન્યા નથી. માટે જો જીવ નિરર્થક ભ્રમ વડે સાચ જૂઠનો જ નિશ્ચય ન કરે તો તે સાચું સ્વરૂપ જાણે નહીં. દરેક જીવ પોતાનું શ્રદ્ધાન ફળ પામે છે, માટે લાયક જીવોએ સમ્યક શ્રદ્ધા કરવી જોઈએ. આપણે શું જોયું અત્યાર સુધી? જો સાત નરક ભૂમિ, દિલ, નેશિયા, આયુષ્ય, દ્વીપ, સમુદ્ર, પર્વત, સરોવર, નદી, મનુષ્ય, તિરેશના આયુષ્ય ઇત્યાદિનું વર્ણન આ અધ્યાયમાં આપણે જોયું. આમ કરીને આચાર્ય દેવે આ ત્રીજો અધ્યાય અહીંયા પૂર્ણ કર્યો. આ રીતે ત્રીજા અધ્યાયમાં અધોલોક અને મધ્યલોકનું વર્ણન કર્યું. હવે ઉર્ધ્વલોકનું વર્ણન ચોથા અધ્યાયમાં આવશે. જો ચોથા અધ્યાયમાં પણ જ્યાં દેવગતિનું વર્ણન આવશે, આપણને દેવગતિ પ્રત્યે થોડું આકર્ષણ નેચરલી વધારે હોય, પણ એના વર્ણનમાં આપણે જોશું જો કેટલા બધા વિચિત્ર પ્રકારના અદૈવ ભાવ એમના પણ હોય છે. કેટલી બધી વિચિત્રતા છે દેવગતિની, કેમ કે એ પણ જાણે પેરેલલ વર્લ્ડ જેવું છે ને. અહીંયા આપણે વર્લ્ડમાં જીવીએ છીએ તો અહીંયા આપણા જીવોની વિચિત્રતા અને ગ્રીન ને બધું છે, ત્યાં તે જીવોનું એને કારણે છે. એની ચર્ચા આપણે આગળ કરીશું. ચાલો
જોતે ઈશ્વર ના રહે સોપાવે સુખ છે, જાવાણી કે જ્ઞાન કરે સુજે લોકાલો, સોવાણી મસ્તક નમ સદા દેતુ.
બોલો જીનવાણી માતનો, અનંત કૃપા નિધાન શ્રી કાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.